તારીખ 17/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 304 અને 305 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 146
પ્રાપ્ત થઈ દર્શન ને શુદ્ધ ઉપયોગ એ દિશા થયા પહેલા આત્માના અવલંબને પરિણામી પુરુષાર્થ સહિતની સ્થિતિ કેવી હોય છે એનું આમાં વર્ણન છે. એ પરિણામમાં પોતાનું મૂળ સ્વરૂપ અસલ સ્વરૂપ અવભાષ્યું છે અને તેથી એનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો છે.
બરાબર.
પોતાના અનંત ગુણ સ્વરૂપની ઓળખાણ હોવાથી પોતાનો જે મહિમા છે એ એટલી હદે છે કે ત્યાં પછી બીજા કોઈ પદાર્થનો મહિમા નથી.
બરાબર.
અને બીજા કોઈ પદાર્થ પ્રત્યે રસ નથી. એક આત્માની ઓળખાણથી ઉત્પન્ન થયેલો આત્માનો મહિમા જગતના સર્વ પદાર્થની કિંમત ઉડાડી દે છે. પહેલી વહેલી જગતના પદાર્થો પ્રત્યે અહીંથી કિંમત ખલાસ થાય છે. વિચારથી તો પહેલા વિચારાઈ ગયું છે કે જગત ઈષ્ટ નહીં આત્મથી, આ આત્માથી મારા આત્માથી જગતનો કોઈ પદાર્થ ઈષ્ટ નથી.
બરાબર.
વધારે સારો નથી, ઠીક નથી, ઈષ્ટ નથી એટલે ઠીક નથી. તેથી બીજા પદાર્થમાં ઠીક પણ થતા એનો અભિપ્રાય છે એ અથડાતો હતો. આમ કેમ ખટક આવે?
બરાબર.
કોઈ પદાર્થ ઈષ્ટ નથી ને ઠીકપણું કેમ થઈ આવે? પણ જ્યાં આત્મા ઓળખાણો જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ થઈ કે અંદરમાં મારું તત્વ સર્વોત્કૃષ્ટ પદ છે, અનુભવનું નિદાન છે, સાક્ષાત સિદ્ધ પદ છે, ત્યારે એને જગતના પદાર્થની કિંમત ત્યાર પછી આવતી જ નથી. હું આવો મહાન પદાર્થ એમ જે લીધું છે એમાં અનંત આશ્ચર્યકારી મહિમાવંત પદાર્થની મહિમા વ્યક્ત કરી છે કે આવો મહાન પદાર્થ જે રાગાદી પરિણામમાં દીનપણું થતું હતું એ દિન પણ ત્યાં છૂટી જાય છે. બીજા પોતાના સ્વતત્વની મહાનતાને સમજે કે ન સમજે પણ પોતાની મહાનતા પોતાના આધારે છે, કોઈના આધારે નથી. એટલે એમ બીજું નિરાલંબનપણે કોઈના આધાર વિના ત્યાં પરિણામ ઉપડે છે. ગુરુએ કહ્યું માટે પરિણામ ઉપડે છે એમ પણ ત્યાં આવે નથી. પોતે જ ઓળખે છે કે મારો આત્મા આવો છે. ભલે પહેલા ગુરુદેવે આંગળી ચીંધી હતી, જો ભાઈ અંતર્મુખ જો, તારું સ્વરૂપ એ જ અનાદિથી તે ઓળખ્યું નથી ને તારું સ્વરૂપ જ તારે જાણવા જેવું છે, એનાથી તું અજાણ્યો રહ્યો છું, તેથી તને તારી મહિમા ને તારી કિંમત આવી નથી, જગતના પદાર્થની તને કિંમત આવી છે અને તેથી તારા પરિણામ જગતના પદાર્થ પ્રત્યે બહારમાં ઢળે છે, એવું બહિર્મુખ પરિણમન તને અધોગતિનું કારણ છે, નીચી ગતિનું કારણ છે, દુઃખનું કારણ છે, ચાર ગતિના જન્મ જરા મરણના દુઃખોનું એ કારણ છે. એવા પોતાના સ્વરૂપનો ધૂન ચાલવી જોઈએ એમ અહીંયા લે છે. ધૂન આવે નિરાલંબનપણે, એટલે કોઈના આધાર વિના, અન્ય કોઈના આધાર વિના, એને અધરથી કહે છે. બીજા કોઈના આધાર વિના એને અધરથી, પણ પોતાના સ્વરૂપના આધારે, લક્ષમાં પોતાનું સ્વરૂપ છે અને લક્ષ એવી ચીજ છે કે લક્ષમાં આવેલો એ ભાવ પછી દૂર ખસતો નથી. વિચારની ધૂન ચાલતા, ધૂનવાળો વિચાર છે ત્યાં, ખાલી ઉપર ઉપરનો ઉપર તબકે ચાલતો વિચાર નથી. હું આત્મા આવો છું, હું આત્મા આવો છું, હું આત્મા આવો છું એમ, હું આવો હું આવો એવો ઉપર તબકેનો વિચાર નહીં, પણ ધૂન સહિતનો વિચાર. ધૂનમાં શું છે કે બીજું ધ્યાન ન રહે, જે વિષયની ધૂન ચડે એમાં બીજું ધ્યાન ન રહે, ને ધૂન ચડે એમાં ધગશનું જોર હોય. આ છું એવી ધગશ, એવું જોર, એને ધૂન કહેવામાં આવે છે.
ધૂન લગાવો,
ધૂન લગાવો, અથવા કોઈ એવા ધૂની મગજના માણસો હોય છે, ખાસ કરીને સંશોધક જે હોય છે, વિજ્ઞાનના રિસર્ચ માઇન્ડેડ માણસો હોય છે, એ ધૂની હોય છે. તમે તો રિસર્ચમાં ખ્યાલ હશે, એને બીજો ખ્યાલ ન આવે. એ પોતાની ધૂનમાં ચાલે. એટલે એવા ધૂની માણસોનો વ્યવહાર બીજા માણસોના વ્યવહાર કરતા જુદો પડે છે, થોડી વિચિત્રતા એનામાં આવે છે. એવી વિચિત્રતા છે કે એ સામાન્ય રીતે વ્યવહારમાં અજાગૃત થઈ જાય છે, બહુ જાગૃતિ એની વ્યવહારમાં રહેતી નથી. પોતાની ધૂનના વશમાં પડેલું એનું પરિણમન છે, એટલે બીજી જાગૃતિ એને ઓછી થઈ જાય છે. એ ધૂન છે એના પોતાના વિષયમાં અતિ જાગૃતિનું સૂચક પરિણામ છે. જાગૃતિના દ્રષ્ટિકોણથી લઈએ તો પોતે જેની પાછળ છે એમાં એ ઘણો અતિ જાગૃત છે કે જેને લઈને બીજે એની જાગૃતિ નથી. એટલે અન્ય વ્યવહારમાં એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો ખ્યાલ ઓછો થઈ જાય છે, એવી ધૂનમાં ઉતરી જાય છે. એકલો આત્મા જ્ઞાનમાં અવભાસે છે, ઓળખાય છે એવું સામાન્ય પરિણમન ત્યાં પછી નથી રહેતું, પણ એ ઓળખાતા એ વિષયની ધૂન ચડે છે. બહારમાં બોલે એટલે ધૂન ચડે છે, ને ન બોલે એટલે ધૂન નથી એવું પણ ત્યાં નથી. કોઈ એમ બતાવે કે અમને ઘણી ધૂન છે, એ બતાવવા માટે આત્માની ઘણી વાત કરીએ, જોર જોરથી આત્માની વાત કરીએ અને આત્મા સિવાયની બીજી વાતનો નિષેધ કરીએ જોરથી, માટે ધૂન છે એવું કાંઈ નથી. એ તો અંતરંગ પરિણામ છે, એ કોઈ દેખાવ કરવાના દેખાડવાના પરિણામ. ગુરુદેવ તબિયત અસ્વસ્થ થઈ ત્યારે બહુ ગોલન સારું ચાલતું હતું, જોરદાર હતી, પછી થોડી બોલવાની શક્તિ હતી, ચર્ચા શરૂ થઈ ત્યારે ખ્યાલ આવતો. અને એ નિયમ છે કે અસાતાના કાળમાં પછી બહારથી કુદરત નિવૃત્તિ આપે છે. બહારના બોલવા મળવા અને બીજા રોજિંદા વ્યવહારનો જે વ્યવસાય છે એ ઘટી જાય છે. શરીર વાણીને પણ આરામ લેવાનો પ્રસંગ છે. ત્યારે એ તરફનો વિકલ્પ, શરીર વાણીની પ્રવૃત્તિનો વિકલ્પ પણ ઘટે છે. તો આત્માની ધૂન અને આત્માનું ભોલન સવિશેષ ચાલે એવું સાધક દશામાં તો સહજ જ હોય છે. વિશેષ યોગ્યતા વાળા તીવ્ર મુમુક્ષુને પણ એ સહજ હોય છે. એને જે વ્યાધિ અને રોગ છે એની ચિંતા નથી. ઉલટાનો એ કાળ પોતાને પોતાના બાહ્ય પરિણામમાંથી ખસવાનો અનુકૂળ કાળ છે એવી અનુકૂળતાનો એમાં એને ખ્યાલ છે. એટલે એની ઉપાધિ ને એનો અણગમો ને એનો દ્વેષ સામાન્ય જીવોને આવે એવો એને આવતો
નથી.
આ પણ એક જાતનું પાગલપણ છે. આત્મા પાછળ એક વાર ગાંડા થવું આવી ગયો. એક વાર તો આત્મ પ્રાપ્તિ માટે એને ગાંડા થવું જોઈએ. લોક લાજ સબડારી, લોકો આમ વિચાર કરશે ને લોકો મારા માટે આમ કહેશે ને લોકો શું વિકલ્પ કરશે ને શું તર્ક કરશે ને શું વાતો કરશે એની ચિંતાથી મુક્ત થાય છે. કેમ કે લોકોની દરકાર કરતા પરિણામમાં દોષ રહે, લોકોની દરકારને કારણે પરિણામમાં દોષ રહે એટલે સતથી વિમુખ રહે, સતથી દૂર રહે તો એ લોકો કાંઈ એને નીચી ગતિમાં મુકાવા આવશે, ત્યાંથી છોડાવા છોડાવવાના છે. એની દરકાર જીવ કરતો તારા જેવું કોઈ ધનાઢ્ય નથી. આ આત્મલક્ષ્મી ની વાત છે, ગુણ લક્ષ્મી ની વાત છે, બહારના પૈસા ની. ભાઈ તારા જેવું કોઈ ધનાઢ્ય નથી, તારા અંદર માં પરમાત્મા બિરાજે છે, એવું થી વિશેષ ધનાઢ્ય પણ શું હોય શકે. તારી માનતા તો જો, બહારમાં પૈસા ખાતર દીનતા કરે છો, લાચારી કરે છો, આચું ખોટું આત્માને નુકસાન થાય એવું કાર્ય કરે છો, પણ તારા જેવું તો કોઈ ધનાઢ્ય નથી એમ કે. આવું પરમાત્મા પણ સાંભળતા એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ, રુચિ પોસાવી જોઈએ આત્માની, અને અંદરથી પુરુષાર્થ ઉપડે એ પ્રકાર પરિણમનની અંદર ઉત્પન્ન થવો જોઈએ. શ્રીમદજીએ કહ્યું છે, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો અધિકારી છે. ઘણી વાતો એમને લખી છે, એમાં આવી પણ વાત લખી છે, ગમે તેવી ઊંચામાં ઊંચી વાત આવે ને કાંઈ અસર ન થાય તો એમ સમજવું કે ભારે કર્મી પણ છે, અથવા અધ્યાત્મની આત્માને હિત થાય એવી વાત આવે ને અરસ પરિણામ ભજે. ઘણાને ઊંઘ આવે છે ને, એ અરસ પરિણામ છે. રસ તો ચીજ જ એવી છે કે થોડો પણ રસ વધે ત્યાં ઊંઘ ઉભી જાય. એ તો પરિણામની તારતમ્યતામાં જ એ પ્રકાર છે, રસવાળા પરિણામમાં એ નિંદ્રાને ઉડાડી દે છે. અહીંયા તો કહે છે, ઉલ્લાસિત વીર્યથી એને આત્માની વાત સાંભળવી, પ્રસન્ન ચિત્તથી સાંભળવી. પદ્મનંદી આચાર્યએ કહ્યું છે ને, એ તત્વ તત્પ્રતિ ચિતેન પ્રીતિ ચિતેન એ વાર્તા આપી છૂટા. તત્વની વાર્તા જે પ્રસન્ન ચિત્તથી સાંભળે છે, ભાવી નિર્વાણ ભાજનમ. એ જીવ ભાવિ નિર્વાણનો પાત્ર છે, ભાજન છે. એટલે પરમાત્મા પણ સાંભળતા એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ, એની લગની લાગવી જોઈએ, એને માટે ગાંડા થવું જોઈએ, છે કે નહીં? આવા પરમાત્મ સ્વરૂપની ધૂન લાગવી જોઈએ. આ ધૂનની સાથે જ વાત લીધી છે, ગાંડા થવાની. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના અરે કેમ રે, જરૂર પ્રગટ થાય જ. પોતાના સ્વાનુભવથી ગેરંટી આપી છે. કોઈ ચોખ્ખું એમ કહે નહીં, પણ એમ સમજવું જોઈએ કે કહેનાર એમ કહે છે કે અમને જ્યારે સ્વરૂપ પ્રગટ થયું એ પહેલા આવી ધૂન ઉપડી હતી, એમ કહે છે. પોતાના મોઢેથી પોતાની વાત કેમ કરે, પણ આવી રીતે એક વાત કહેવાની જે શૈલી છે એમાં એ સમજવું જોઈએ કે પોતાના સ્વાનુભવની વાત ચાલે છે. એવી ધૂન ઉપડે, એવી ધૂન ઉપડે કે દિન દશાનું જાણે કઈ ભાન રહેતો નથી. કહી શકે એમાં ક્યાં સમજ છે? ધારણામાં એ શક્તિ છે. કહેતો કે એમાં શું કે, એટલે શું થઈ ગયું? અહીં તો ઓળખવાની વાત છે, પરીક્ષા કરવાની વાત છે.
બરોબર,
ક્યાં કહ્યું છે કે જેટલા કહે તેટલું બધું બરાબર જ કહે છે, અથવા શાસ્ત્રની અનુકૂળ કથન આવે માટે બધું બરાબર છે, એવું તો કઈ કહ્યું નથી. આવે છે ધર્મદાસ શિક્ષક સમ્ય જ્ઞાન દીપિકામાં ચિત્ર દોર્યું છે. રાત્રે કૂતરાએ ચોરને જોયો એટલે ફસવા લાગ્યો. કૂતરો ચોરને જોવે, ચોર તો બારીએ ચડતો હતો, ઓલો પાઇપ જાળીને ચડે એટલે એમાં કાંઈ એને તો અમસ્થી ખબર પડી જાય છે. પણ જ્યારે પ્રગટ ચોરી કરવા માટે કોઈ પ્રયત્ન કરનાર હોય ત્યારે ન ખબર પડે તો સવાલ રહેતો નથી. જોર જોરથી પછે એ વખતે અમસ્થો ચોર આવેલો જતો હોય તો પછે, સજ્જન માણસ જતો હોય તો ન પછે, એટલી એને ક્ષોભ સમ વિશેષ છે એમાં. એટલે રાખે છે ને પોલીસ લોકો રાખે છે કૂતરાને. એક કૂતરો ચોરને જોઈને ફસે છે એમ બીજા કૂતરાને ખ્યાલ આવે છે, તો બીજી ગલીમાં બીજા કૂતરા ફસવા લાગે છે, અને બે સરખું જ ફસે. જે કૂતરો ચોરને જોઈને ફસે એવા એવી જ પ્રકારનું, એવી જ સ્ટાઇલનું ચોરને જોયા વિનાનો કૂતરો ફસે, બે સરખું જ ઘસે. અને સંકેત બંનેમાં એક સરખો જ છે કે કોઈ ચોર છે, કોઈ જાગી જાઓ, ચોર છે જાગી જાઓ.
બરાબર,
એની ભાષાનો સંકેત શું છે? બીજાને જગાડવાનો.
બરાબર,
હવે જે જોઈને ભસે છે અને જે જોયા વિના ભસે છે, ભસે છે ભલે એક સરખો, પણ બેમાં મોટો ફેર છે, છે કે નહીં? બેમાં ફેર છે. પછી દ્રષ્ટાંત આટલું કઈ છોડી દઈએ છે, એમણે આવા દ્રષ્ટાંતો સેંકડો દ્રષ્ટાંતો આપ્યા છે. એમાંથી સિદ્ધાંત શું એ કાઢવાનો કે જેણે આત્મા જોયો છે અને આત્માને કહે છે એ વાત જુદી છે, અને જેણે આત્મા જોયો નથી એ ભલે શાસ્ત્રમાં કથન વાંચીને એ અનુસાર આત્માને કહે. શાસ્ત્રમાં જેણે કહ્યો છે આત્મા એ જોઈને કહ્યો છે શાસ્ત્રકારે, એ વાંચીને એ સાંભળીને એ આત્મા કહે, અને એના જેવું એ કથન લાગે તો પણ બે વચ્ચે મોટો ફેર છે. જે જોઈને જે પ્રકાર આવે છે એ વગર જોઈએ પ્રકાર આવતો નથી. આપ આવે છે કે દ્રષ્ટા હે? આ દ્રષ્ટાંતે પ્રેક્ટિકલ વિચાર કરી દો કેમ કેમ ફેર છે. જે વિષયથી પોતે અજાણ્યો છે એ વિષયમાં એ નિશંક ન હોઈ શકે. લોજિક છે, પ્રેક્ટિકલ સાઈડ તો એની જે છે એ છે કે આમ નજર સામે જેને જ્ઞાનમાં છે એને એનો જે રસ ઉપડે અને પછી એના એ એના આધારે એના બેકિંગથી ભાષા આવે, જુદો વિષય થઈ જાય છે. અને જેને એ વિષય જ અંધારામાં છે, ખાલી શીખી લીધું છે, ધારી લીધું છે, એને એનો રસ ને એનું બળ ક્યાંથી આવશે? માણસ નથી કહેતા ભાઈ આ માણસની આ વક્તા છે, પણ એની ભાષામાં સ્પિરિટ છે, સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ નથી કહેતા. ગુજરાતીમાં સ્પિરિટનો અર્થ, અંગ્રેજીમાં સ્પિરિટનો અર્થ આત્મા થાય છે. એ લોકો સ્પિરિટનો અર્થ આત્મા કરે છે. જેમાં જેનો ફોર્સ રસ બરાબર હોય તો એ લોકો એટલું સમજે છે કે આ ભાષામાં ફેર છે. એટલો તો લૌકિક માણસો બુદ્ધિગમ્ય તફાવત પાડી શકે છે કે આની ભાષામાં સ્પિરિટ છે અને આની ભાષામાં સ્પિરિટ નથી એમ કે છે.
બરોબર
કે છે કે નહીં? પછી બહારમાં ધંધાકીય હોય છે, આ વકીલોને બોલવાનો ધંધો છે. કોઈ માણસ એ રીતે વકીલાત કરી શકતો હોય, જે વિષય હાથમાં લે છે એની રજૂઆત કરવામાં આખો સ્પિરિટ જુદો આવે છે એમ કહેવાય, એટલે એનો આત્મા જુદો પડે છે એમ કહેવાય છે. તો એ ગમે તેટલી ફી લે તો પણ લોકો આપીને કામ કરાવે છે, એને નવા કેસ લેવાની નવરાશ મળતી નથી. આટલું તો બુદ્ધિથી એ લોકો તફાવત સમજીને પકડી શકે છે. એમ જેણે આત્મા જોયો છે એનો સ્પિરિટ જુદો છે, એની વાણીમાં આત્મા જુદો છે એમ છે. એ રસ જુદો આવે છે એની રુચિના વિષયમાં, જેને જે રસ આવે અને જેને એની રુચિ નથી એટલે જે અરુચિનો વિષય છે. ખરેખર તો રુચિ નથી ત્યાં, એ અરુચિનો વિષય છે. એમાં એ ક્યાંથી લાવશે રસ? અરુચિના વિષયમાં રસ ક્યાંથી લાવશે? એનો એ સ્પિરિટ એમાં આવશે એમ ફેર પડે છે, મોટો ફેર પડે છે. એટલે એના કથનમાં એક તો એ રસ નથી ને બીજું એમાં નિશંક પણ નથી. આવો જ આત્મા છે એમાં નિશંક પણ એ કહે ક્યાંથી? જોયા વિના કહે ક્યાંથી? અને જે વિષયમાં એ શંકામાં હોય, નિશંક નથી એનો અર્થ શું? કે જેમાં એ શંકિત હોય, શંકામાં ગળકા ખાતો હોય, એને એ નિશંકપણે સ્થાપે ક્યાંથી? આ તો સ્થાપવું છે ને, તત્વની સ્થાપના કરવી છે. સતની સ્થાપના કરવી છે ને અસતને ઉઠાવવું છે, એ જોરની નિશંકા એમાં આવે ક્યાંથી? એમાં એ આવી શકતી. એ બે સરખા બસે છે, પણ સરખા બસવા છતાં બે ના પરિણામમાં ફેર છે કે નહીં? એ વિષય થોડો સૂક્ષ્મ છે ને, પણ સમજી શકાય એવો તો છે. એ વિષય ભલે ત્યાં સૂક્ષ્મતા ધારણ કરે છે, પણ સમજી તો શકાય એવું છે કે નહીં? કે જે જોઈને ભસે છે ને જોયા વગર ભસે છે એમાં ફેર છે કે નહીં? હે, એમાં ફેર છે, સમજી શકાય એવું છે કે નહીં? એ વિષય પરીક્ષક ન હોય તો
છેતરાય.
સામાન્ય રીતે જગત ના જીવો બાહ્ય દ્રષ્ટિવાન છે, અનાદિની જીવની બાહ્ય દ્રષ્ટિ છે. તો બહારમાં શું દેખાય છે? કે વાણી દેખાય, ભાષાની ભભક દેખાય, દેખાવ હોય, પર્સનાલિટી હોય એ જાતની. અને એમાં આ બધો પુણ્યયોગ છે, વાણીનો યોગ હોય, વક્તૃત્વ શક્તિ હોય, શબ્દ ભંડોળ હોય, વિદવત્તા હોય, અને કોઈ પણ વાતને રજૂ કરવાની જેને વક્તાની કળાની પદ્ધતિ કહે છે એવી પદ્ધતિ બરાબર એને હસ્તગત કરી હોય, લોકો ડોલી ઉઠે છે. જોયું છે કે નહીં? લોકો કેવા ડૂલે છે એને મોટી સંખ્યામાં ભેગા થઈને ડૂલે છે. પછી જાણકારો ઉપમા આપી દે છે કે ભાઈ આ તો બધું ઘેટા જેવું છે, એકની વાંહે બીજો, બીજાની વાંહે ત્રીજો એમ જાય છે. ઘેટાની ઉપમા આપવામાં આવે છે પરીક્ષા બુદ્ધિના અભાવને લીધે. પણ એવું તો બને, બહારથી એ પ્રકારે બને છે અને તેથી લોકો ભ્રમણામાં પડે છે, સાચી ચીજને ઓળખી શકતા નથી. આત્મજ્ઞાન કરવા માટે તો અંતરદૃષ્ટિનો વિવેક આવશ્યક છે. અંતરદૃષ્ટિનો વિવેક હોય તો એ ઓળખી શકે. અનંતકાળમાં જ્ઞાની મળવા છતાં નહીં ઓળખાવાનું કારણ જીવની બાહ્ય દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. કાં વાણી જુએ છે, કાં એનું વિદવત્તા જુએ છે, કાં એનો ત્યાગ જુએ છે, કાંઈ ને કાંઈ બહારની ચીજ પકડે છે. એનું અંતરંગ શું છે એને સમજવાની શક્તિ નહીં હોવાથી, એને યોગ્યતા નહીં હોવાથી જ્ઞાનીને ઓળખી શકાતા નથી. એમાં ચોથા ગુણ સ્થાને તો અવિરતપણું હોવાથી કેટલા જ્ઞાનીઓ તો ગ્રહસ્થમાં હોય છે, ગ્રસ્ત દશામાં હોય છે, ગ્રસ્તના વ્યવહારમાં હોય છે. કેવી રીતે ઓળખે એને? જેવો બીજાનો સામાન્ય વ્યવહાર હોય એવો જ ઉપર ઉપરથી જોવે તો સામાન્ય વ્યવહાર લાગે, બહુ બારીકાઈથી જુએ તો જ ફેર લાગે કે નહીં આના વ્યવહારમાં પણ બીજા કરતા ફેર છે. પણ એવો ફેર તો બીજા સજ્જનોને પણ હોય શકે છે. એથી આગળ એના અંતરંગને માપવું એના માટે તો યોગ્યતા પાત્રતા અને તૈયારી વિના એ વાત કોઈ રીતે ઓળખાણના વિષય સુધી પહોંચતી નથી. અને જ્ઞાનીઓ એ કહી ગયા કે જેણે જ્ઞાનીને ઓળખ્યા એ ક્રમે કરીને જ્ઞાની થાય છે. એની એ પાત્રતા અને એ તૈયારીને એ યોગ્યતા નિષ્ફળ જતી નથી, પણ ઓળખાણ થતા એને એના પ્રત્યેનું અત્યંત બહુમાનને જે ભક્તિ ઉત્પન્ન થાય છે બીજાને અતિશયોક્તિ પણ લાગે, પણ એને કાંઈ એ લોકોની દરકાર નથી. તીર્થંકર તુલ્ય યોગ પ્રાપ્ત હોય છે, નહીં તીર્થંકર સે ભી અધિક યોગ પ્રાપ્ત હોય છે એમ શબ્દ વાપરે છે. ચર્ચામાં તો એ વાત છે પણ આ તો પોતાના શબ્દોમાં છે, લખાણ પોતાના લખાણમાં છે. તીર્થંકર સે ભી અધિક યોગ પ્રાપ્ત હોય છે. ધન્ય હે સોનગઢ કે સર્વ મોક્ષુ જિનકો નિરંતર એસા યોગ મિલા હૈ, એમ કરીને ઘણી વાતો લખી છે. એ તો બધી તીવ્ર મુમુક્ષુતામાં એ ભક્તિ છે. મુમુક્ષુ નહીં હોય તો સવાલ નથી, પણ તીવ્ર મુમુક્ષુતામાં એ ભક્તિના પરિણામ છે. એટલી હદે વાત છે, જ્ઞાન પ્રાપ્ત થયા પછી એટલી ભક્તિ છે. અને એ કામ કરશે એ બીજા શાસ્ત્રના જાણકારોને એ લાભ થાય છે, એટલો લાભ ત્યાં, એટલો ત્યાં લાભ છે, એટલું ફેર છે. એવી વાત છે, અંદરમાં બહારમાં સતને ઓળખવાનો એ ન્યાય છે. બહારના સતને ઓળખવાની ખબર ન પડે, પ્રગટ સત છે એને ઓળખાય નહીં. પ્રગટ સત છે અને સતની વાતો કરી શકે એવું પ્રગટ સત ઓળખાય નહીં, સતને કહી શકે એવા સતને ઓળખે નહીં, તો અંદરમાં મૂંગું અવ્યક્ત સત છે એને ક્યાંથી ઓળખવાનો પ્રશ્ન છે? એ આત્માને ઓળખી શકે એ પ્રશ્ન રહેતો. કોઈ એમ કહે કે ભલે અમે જ્ઞાનીને ન ઓળખીએ, ભલે અમને એના પ્રત્યે ભક્તિભાવ કે મહિમા ન આવ્યો હોય, પણ અમે તો આત્માને પાછળ જવા વાળા છીએ, અમે તો આત્માને પકડવા વાળા છીએ. ભાઈ બહુ વાર છે એ આત્માને પકડવો, એ બહુ વાર છે, ઘણું આગું છે. એ તો જે ચાળણીમાંથી નાની ચીજ નીચે ઉતરતી નથી, એ જ્ઞાનની ચાળણીમાંથી મોટી ચીજ નીચે ઉતરશે એ વાત રહેતી
બરાબર.
ધૂન અને રસ સાથે લીધા છે. અંદર ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહાર માં આવવું ગૂંથે. ઉદયના કાર્યો કરવા પડે બોજો લાગે એને, એને માથે આફત આવતી હોય એવું લાગે. બીજાને બોજો લાગે છે એવો પ્રકાર કે એને બહાર આવું ગોઠે નહી, દુકાને જવામાં બોજો લાગે એમ કે છે. આ માથાકૂટમાં ઉતરવું એને ક્યાંથી, રુદ્રસમાં આટલું જોર હોય તો આ રસ આવે ક્યાંથી, એ રસ આવવાનો પ્રશ્ન રહેતો. એક વાર તો એને ત્યાંથી સમજણ પૂર્વક અટકી જવું જોઈએ રસ લેવામાં. માથે આવી પડે ને કરવું પડે બીજો વિષય છે, ને રસ લઈને કરે એ બીજો વિષય છે. હા, જેનો રસ છે એની વિરુદ્ધ દિશા એને ન ફાવે, સીધી વાત છે. જ્યાં જે પ્રકારનો રસ છે એની વિરુદ્ધતામાં એને અણગમો ને બોજો લાગ્યા વિના ભણવામાં આવ્યું છે. જે વિષય આવડતો હોય ને એ વિષયને વિદ્યાર્થી એની પાછળ લાગ્યા કરે ને એ જ વિષયનું લેસન કર્યા કરે, અને જે વિષય ન આવડતો હોય, છ સાત વિષય ન આવડતો હોય ને એને પરાણે એમ કે પણ તું આ વાત નહીં અહીં તારું કાચું છે તો કઈ નથી વાંચવું ગમતું, આ વાંચવું ગમે કેમ કે એમાં એનો રસ છે ને, રસ છે એમાં, એની આવડત ઉઘડે છે. આ તો બધાને સ્વાનુભવ વાત છે કે નહીં. જેને જે ગમે છે તે કરે છે ને ગોઠે છે તે કરે છે, આટલી વાત છે. હવે પોતાને શું ગોઠે છે એનો વિવેક એને કરવાનો રહ્યો. બસ ગોઠે શબ્દ વાપરો છે. એવો રસ આવે કે બહાર માં આવવું ગોઠે નહી. હજુ છે તો વિકલ્પ, અહિયાં પણ હજુ છે તો વિકલ્પ. આ સ્થિતિમાં હજી વિકલ્પ ચાલે છે, હજી કઈ નિર્વિકલ્પ દિશા થઈને ધર્મની દિશા, શુદ્ધોપયોગ દિશા પ્રગતિ નથી. હજી વિકલ્પ સહિતની આ દિશા છે. વિકલ્પ ની સાથે વિકલ્પ ગૌણ છે અહીંયા, પણ એ તો ધ્યાન કરાવે છે કે ક્યાંક થોડીક ધૂન ચડી હોય તો પાછો માની લેતો નહીં કે અહીંયા નિર્વિકલ્પ દશા પ્રગતિ. હજી તો અહીંયા વિકલ્પ છે. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે, લાગે શબ્દ લીધો જોયું, એમ વિચાર કર્યા કરે એમ ન લીધો. હવે લાગવા ઉપર આવે છે, પ્રયોગનો વિષય ચાલે છે ને, પણ એમ જ લાગે. એક એક શબ્દ છે ને એ બધા અનુભવમાંથી આવેલા છે. એમ જ લાગે કે આ હું, આ હું, એમ લાગવાની વાત છે. અંદરમાં પોતાને પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થવું એટલે એવું, એવો હું છું એમ લાગવું જોઈએ. લાગે એને ભાષ્યું કહેવાય છે. વિચારીને નક્કી કરે કે આવો છું એને નિર્ણય કર્યો એમ નથી કહેતા, આને લાગે એને નિર્ણય કર્યો એમ કહે છે. એને લાગવું જોઈએ, લાગવું છે એમાં અસર બતાવે છે. જ્યાં ભાઈ તમને કઈ લાગ્યું? એમ નથી કહેતા આ ભૂલા એમાં તમને કઈ લાગ્યું? બહુ લાગે એવું. એને એને માથે ઉડ્યું એમ કે મને લાગવું પડે છે, એમાં એને મમત્વ કર્યું. એમ ઓળખાણ સ્વરૂપની મમત્વ વાળા પરિણામ છે. અનાદિથી એને પરમા મમત્વ કર્યું છે, આ સ્વમા મમત્વ કરવાનો પ્રશ્ન ઉભો થયો. ટૂંકું થઈ ગયું ને, આ હું આટલું એમ લાંબા વિચારો ન રહ્યા. વિકલ્પમાં પણ આ હું એટલો વિકલ્પ છે, પણ એ વિકલ્પની સાથે એને એમ લાગે છે કે આ હું એમ માત્ર કોરો વિકલ્પ નથી, એકલો વિકલ્પ નથી. વિકલ્પની સાથે એનું સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન છે. કેવું છે એ જ્ઞાન?
સન્મુખ,
સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન છે. એટલે એને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહે છે. ત્યાં એને લાગે છે, અને એ લાગે છે એમાં આ હું એવા ભૂલન જોર છે. જોર શબ્દ લીધો છે, પુરુષાર્થ છે ને, એ જોર છે, એ પુરુષાર્થ છે. એમ ઘોલનનું જોર ચાલતા 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 એટલે વધતા વધતા એમ લેવું. આગળ ચાલે ચાલે છે, આગળ ચાલે છે, આગળ ચાલે છે એટલે વધે છે. વધતા વધતા એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. પછી નિર્વિકલ્પ આ હું એટલે આ જે હું જ્ઞાનમાં આવે છે એ તો નિર્વિકલ્પ તત્વ છે. નિર્વિકલ્પ તત્વની સન્મુખ થયેલું જ્ઞાન નિર્વિકલ્પ તત્વની અનન્ય અત્યંત રુચિ સહિત અને નિર્વિકલ્પ તત્વ પ્રત્યેના જોરવાળા પુરુષાર્થ સહિત એ પરિણમન એકાકાર ભાવ પ્રગટ કરે છે, તદાકાર ભાવ પ્રગટ કરે છે, ત્યારે એનાથી વિરુદ્ધનો વિકલ્પાંશ વિકલ્પાંશ ઉત્પન્ન થતો બંધ થાય છે. અને એકલા નિર્વિકલ્પ આત્મતત્વનો અનુભવ રહી જાય છે એને અંદરમાં ઊંડો ઉતરી ગયો એમ કહેવામાં આવે છે. અંદરમાં ઉતરી ગયો એમ કહે છે, કેમ કે વિકલ્પ છે એ ઉપરની ચીજ છે. જ્યાં સુધી વિકલ્પ ચાલતો હતો ત્યાં સુધી વિકલ્પ તે હું એવી સૂક્ષ્મ એકત્વ બુદ્ધિ હતી, એટલે વિકલ્પ ઉપર આરૂઢ થયેલો હતો. વિકલ્પ તે હું એમ રાગ ઉપર આરૂઢ થયેલો હતો. એ રાગ બંધ થઈ ગયો અને લક્ષ હતું આ હું, આ હું એના ઉપર જે લક્ષ હતું એનું પરિણમન થઈ ગયું.
બરાબર,
એનું પરિણમન રૂપ થઈ ગયું, પરિણમી ગયું તત્વ. ત્યાં દ્રવ શુદ્ધત્વ રૂપ પરિણમ્યું એમ કહે છે. દ્રવ તો શુદ્ધ જ હતું, પણ જે સ્વદ્રવ્યાકાર પરિણામ થયું ત્યાં પરિણામ પરિણમ્યું એમ કહેવાને બદલે દ્રવ શુદ્ધ પરિણામ શુદ્ધપણે પરિણમ્યું એમ કહેવાને બદલે દ્રવ શુદ્ધત્વ રૂપે પરિણમ્યું એમ કહે છે. કેમ કે ત્યાં દ્રવ્યમાં અહમ બુદ્ધિ પરિણમી ગઈ છે, દ્રવ્યમાં અહમપણું પરિણમી ગયું છે. એક પરિણમન થવું ને એક એનો દૂરથી વિકલ્પ થવો, વિકલ્પ તો દૂરથી થાય છે, પરિણમન દૂરની ચીજ નથી. પરિણમન તો એની સાથે એકાકાર થઈ ગયું છે. એમ ઘોલનનું જોર ચાલતા, ઘોલનમાં પણ તારતમ્યતા લીધી છે. ઘોલન ઉપડે છે, ઉપડ્યા પછી એ ઘોલન વધતું જાય છે, ઘૂંટાઈ જાય છે. આત્મદ્રવ્ય આત્મતત્વ ઘૂંટાઈ જાય છે ઘોલનમાં, એનો રસ રગડી રગડીને એવો ઘૂંટાય છે કે નિર્વિકલ્પ તત્વના આશ્રયે નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. ઘૂંટાવું તે શું એનું એક દ્રષ્ટાંત છે. માણસ ઓપરેશન જોવે છે અને પડી જાય છે, એક સેકન્ડમાં અંધારા આવવા માંડે ને પડે હેઠું, ઉભા ઉભા જોતા હોય શું થયું ત્યાં. પરિણામમાં શું થયું કે ત્યાં એને લોહી ને કાપ ને એ બધું જે જોયું ત્યારથી કાપે છે ને, એનો અણગમો ઘૂંટાઈ ગયો. વિકલ્પ કેટલા કર્યા એને? સ્થૂળ વિકલ્પોની ત્યાં બહુ સ્થિતિ નથી, પણ સૂક્ષ્મ વિકલ્પમાં ઘૂંટણ એટલું બધું છે અને એ અણગમાનું ઘૂંટણ એટલું બધું છે કે થોડી સેકન્ડોમાં તો એ પોતાની શુદ્ધ બુદ્ધ ગુમાવે છે. એનો અર્થ શું છે કે જે જ્ઞાનમાં જણાયું એની અસર એટલી બધી આવે છે. બસ અહીંયા અનંત આશ્ચર્યકારી મહાચૈતન્ય પદાર્થ પરમાત્મ પદ સિદ્ધ પદ છે એ ઘૂંટાઈ જાય છે, સ્વપણે ઘૂંટાઈ જાય છે, ત્યારે અંદરથી જે જોર અનંત વીર્ય પડ્યું છે એમાંથી એની જાતનું જોર પ્રગટે છે. બહારમાં જોર આવે એ બીજી વાત છે અને અંદરનું જોર આવે એ બીજી વાત છે. આ એની શક્તિમાંથી ઉત્પન્ન થયેલું બળ છે. એટલે એને ત્યાં અનાદિનો વિકલ્પની ધારાનો છેદ થઈને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે એ જીવનું અનંત ભવ ભ્રમણ કપાઈ ગયું.
બરોબર,
ખલાસ, હવે એને અનંત ભવ ભ્રમણ છે નહીં. ભગવાનના મુક્તિગામી જીવોમાં એની નોંધ તો પહેલેથી કેવળ જ્ઞાનમાં હોય છે. અહીંયા મોર લાગી, રજીસ્ટર કર્યું નામ, કે હવે આને લાંબો કા નથી.
બરોબર,
આ રજીસ્ટર ટ્રેડમાર્ક આપે છે કે તમારો આ મારતો રજીસ્ટર. એમ સમ્યક દર્શન છે એ મોક્ષનો રજીસ્ટર ટ્રેડમાર્ક છે. કોણે રજીસ્ટર કર્યો? કે જિનેન્દ્ર ભગવાને, સર્વજ્ઞ પરમાત્મા એ રજીસ્ટર કરેલો માર્ગો છે. એને મોર મારે, પોતાનો સિક્કો માર્યો છે. ગવર્મેન્ટ જેમ સિક્કો મારે છે ને પોતાનો, એ સમ્ય દર્શન નો સિક્કો છે. વિચારને ઘોલનમાં ફેર છે ને, એ તો આ વ્યાખ્યાથી જોવા કરતા પોતાને જેનો અનુભવ હોય. એટલે તો કાલે એક દ્રષ્ટાંત લીધું હતું, પૈસા કમાવાની માણસની ધૂન ઉપડે છે, ચાલતા ચાલતા બહુ સ્થૂળ વિચાર કરે કે ન કરે, સૂક્ષ્મ વિચારે, એક જ ચીજનું મહત્વ રહેશે. એટલી સાવધાની રહે છે કે કોઈ પણ વ્યવહારમાં અહીંયા ના લાભ નુકસાન કેટલું એ પહેલાં જોવે છે, પછી બીજી વાત. એવું લક્ષ્ય રહે છે કે નહીં, એમ અંદરમાં લક્ષપૂર્વક એની વિચારની ધૂન અને ઘોલનનું જોર જો એને ઓળખાણમાં આવ્યો હોય, એની નજરમાં આવ્યો હોય, તો ઉપડ્યા વિના રહે. એ તત્વ એવું છે. કેવું છે તત્વ એનો જો વિચાર કરવામાં આવે તો સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ પર્યંત એ તત્વથી છૂટીને ઉપયોગ ફેરવતા નથી, એક સમયને માટે ઉપયોગ ફેરવતા નથી. જગતમાં અસાધારણ બનાવો કેટલા બને છે અને કેવળ જ્ઞાનમાં બધા આવે છે. કોઈ કેવળ જ્ઞાનમાં જણાયા વિના રહેતો નથી. મોટી ઉથલ પાથલને અસાધારણ, વિચિત્રમાં વિચિત્ર અસાધારણ બનાવો બને છે. પણ ભગવાનનો ઉપયોગ અનંતમાં ભાગે, અનંતમાં અંશે પણ ફરતો નથી. આખો ઉપયોગ તો ફરવાનો સવાલ નથી, પણ જેમ કોઈ ત્રાસી આંખે આંખના ખૂણેથી જોઈ લે એટલો અનંતમાં ભાગે પણ અને એક સમય માટે પણ કેવળ જ્ઞાન ઉપયોગ સ્વરૂપને છોડીને ક્યાંય અન્ય પદાર્થ પ્રત્યે સન્મુખ થતો નથી. કેમ કે એ દ્રવ્યનું છે, એનું કારણ એ છે. પોતાનું સ્વદ્રવ્યનું છે કે ઉપયોગ ત્યાં ચોંટેલો રહે, એવું માન છે, એવું નજરમાં આવે, એવું ઓળખાણમાં આવે ત્યારે એની ધૂન ઉપડે છે. એ કોઈ કૃત્રિમતાથી કરવાની ચીજ નથી. ઘોલન એનું ઉપડી જાય છે, એને કઈક પરાણે કરવાની એ જોર એનું અંદરથી આવે છે, એ કોઈ જોર પુરુષાર્થ કોઈ કૃત્રિમતાથી કરવાની ચીજ નથી.
પડવાની
આ વિધિ છે, આ એનું વર્ણન કર્યું અને એનું શબ્દથી શબ્દ ચિત્ર દોરી દીધું, આમ બને છે, એને નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ થાય છે. એમને મને સમ્યક દર્શન થયું છે, હું શ્રાવક છું એમ કલ્પના કરી લઈશ ને, ભલે તું ગમે તે શાસ્ત્ર વાંચતો હોય, ગમે તે ક્રિયા કરતો હોય, ભલે દીક્ષા અંગીકાર કરી હોય, ગમે તે પરિસ્થિતિ બહાર નહીં હોય, આ સ્થિતિ આત્માને આધારે નિરાલંબનપણે આવ્યા વિના શુદ્ધો ઉપયોગ પ્રગટતો નથી, કોઈને પ્રગટતો નથી. એટલે કલ્પની મેળવણી કરે તો ખોટી કલ્પના એ ન ચડે, અને ખોટી કલ્પના એ ન ચડે એટલું તો માણસો જરાક થોડાક પરિણામમાં કસાયની મનતા થાય તો જાણે કાંઈક ગુણસ્થાન ચડી ગયું એવું એને લાગે. ભાઈ હજી તો પહેલું ગુણઠાણું છે, કાંઈક ચડવાની વાત નથી, હજી તો ભ્રમણાનું તો પહેલું છે. જેનો વિકલ્પ નથી એની ભાષા હોય, જે નિર્વિકલ્પ દશાને વિકલ્પ નથી ને, નિર્વિકલ્પ દશા વિકલ્પ રહિત દશા એને નિર્વિકલ્પ દશા કહીએ. વિકલ્પ છે એ જરા એવો છે કે એનું કાંઈક વર્ણન કરી શકાય, કાંઈક નિર્વિકલ્પનું શું વર્ણન કરી શકાય. તમને એવો એમ કે ભાઈ બહુ તરસ લાગી હતી, એવી તરસ લાગી હતી કે હવે તો અંધારા આવતા હતા, એમાં ઠંડું મીઠું આકરે નાખી હતી ને સુગંધી વાળો પણ નાખ્યો હતો, અને ઠંડુ કુદરતી ઠંડુ પાછું બરફનું નહીં પણ ઠંડુ ઝરણાનું મીઠું પાણી પીવા મળ્યું, ઘટક ઘટક પીધું. હવે એ પાણી પીધું ત્યારે એને એમ થયું જાણે 32 કોઠે દીવા, એટલો શોષ પડતો હોય એમાં એ પાણી મળે. હવે એના સ્વાદનું વર્ણન કરો, કેવું સારું લાગ્યું. પાણી તો જે પાણી છે એ છે ને, એમાં જે ઠંડક છે, ગળપણ છે, સુગંધ છે, બધું જે છે એ છે, પણ આવી સ્થિતિમાં મળે ત્યારે એની કિંમત પાછી બીજી થાય છે, અથવા એની અસર બીજી થાય છે. એનું વર્ણન શું કરું, એટલે અનુભવનો વિષય એવો છે, એ અનુભવનો વિષય અનુભવથી જ સમજવો રહ્યો. જો એને ખરેખર સમજવો હોય તો અનુભવથી સમજવો જોઈએ, બાકી અનુભવ પહેલા અને અનુભવ કર્યા વિના એને સમજવાની, વગર અનુભવે સમજવાની મહેનત કે આગ્રહ રાખવો એમાં કાંઈ સમજાય નહીં જાય. ભલે રાખે જ પણ એથી કાંઈ સમજાય જાય નહીં. એટલે એને રસ્તે જિજ્ઞાસા ઠીક છે, પણ છતાં એથી વધારે તો એ રસ્તે ચાલવાનો ઉમંગ આવવો, ઉત્સાહ આવવો જોઈએ. જિજ્ઞાસા કરતા એટલે એ માર્ગને આદરવાની, એ કાર્યને આદરવાની ઉલ્લાસિત પરિણતિ જોઈએ. અરે આવો આનંદ છે કે એ ક્ષણના આનંદમાં, નિર્વિકલ્પ દશાના એ ક્ષણનો આનંદ અનંત કાળના દુઃખ ને તોડે છે. આ તો શું કહેવાય, આની કિંમત કેટલી. એક ક્ષણ નો આનંદ અજર અમર પદ ને પ્રાપ્ત કરાવે છે. આ તો શું કહેવાય, આની કિંમત કોઈ બીજી જાતની લાગે છે. એની કિંમત રૂપિયાના પાયમાં થતી નથી, એ વેકેશન કે એની કિંમત દુનિયા આખીનું ધોરણ રૂપિયાના પાયમાં છે. દુનિયા આખીનું ધોરણ રૂપિયાના પાયમાં છે. એક સિદ્ધાંતિક વિષય કોઈ તકરાર કોર્ટમાં જાય, કોઈ એમ કહે કે ભાઈ આથી અમને મોટું નુકસાન છે માટે આમ ન થવું જોઈએ, ત્યારે દુનિયાદારીનો જે ન્યાયાધીશ હોય એમ પૂછે, તમને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે એ જણાવો. પણ અહીંયા નુકસાનનો સવાલ નથી. અહીંયા રૂપિયા એના પણ સિદ્ધાંતનું નુકસાન રૂપિયામાં કેવી રીતે જોખવું, એનું માપ કઈ રૂપિયામાં આવે કેવી રીતે આવે? ઘણી એવી ચીજ છે, લોકો ભલે એને રૂપિયામાં માપવાની મહેનત કરે છે પણ ખરેખર મપાતી નથી. આ વીમો લઈએ છે, કહેવાય જિંદગી નો વીમો, ખોટી વાત છે. પૈસા નો વીમો છે જિંદગી નો, 5 લાખ 10 લાખ 25 લાખ કરોડ નો વીમો ઉતરાવે પણ એ કરોડ થી એને જિંદગી આવી? બોલો, એમ કોઈ એમ કે મારી કરોડ જોતા એ લઈ જાઓ, મારે આ ખોળિયામાં જીવ લાવી ગયો, મારે કરોડ નથી જોતા. વીમા વાળો કે છે ભાઈ, લાઈફ કેન નોટ બી રિપ્લેસ, પૈસા નું રિપ્લેસમેન્ટ છે આયા, જિંદગી પૈસામાં જોખાતી જોખાય છે. એ ઘણી એવી ચીજ છે કે એની કિંમત પૈસાથી ન થાય. આ લોકો આબરૂ નો દાવો માંડે છે ને કે હું આબરૂ પૈસાથી જોખાય ક્યાંય, અને પૈસા વાળાને જ આબરૂ છે એવું થોડું છે કાંઈ. આ જગતમાં નિર્ધનમાં નિર્ધન હોય પણ સજ્જનતા વાળાને જે આબરૂ છે એ ગડબડ કરનારા કરોડપતિ કે અબજપતિને એ આબરૂ નથી. ક્યાંથી પૈસામાં એની એ ટર્મ છે ત્યાં લાગુ પડતી નથી, પૈસાની ટર્મ એને લાગુ પડતી નથી. ઘણી ચીજ એમ, આત્માનો માર્ગ પૈસાથી મપાતો નથી. ઘણા શ્રીમંત માણસો ગુરુદેવને સાંભળવા આવતા, કરોડપતિ અબજપતિ, તો કહી દે કે પણ આ કઈ પૈસાથી મળે એવું, અને એમ સમજો કે આટલું દાન દઈ દઈએ, નુરી હોય બધું દાન દઈ દઈએ તો કઈ ધર્મ થાય, કે વાતમાં કઈ માલ નથી. અને એ મૂડી ક્યાં તારી હતી? અહીં તો એમ કહીએ છીએ કે મૂડી કઈ તારી હતી, તારી માની ના આપી તો ત્યાં અભિમાન કરી. દાન કરે કે કોઈ પણ ક્રિયા કરે ને એનું અભિમાન ન થાય તો હજી શુભ છે, નહીતર તો ભાવ શુભ પણ રહેતો નથી. એમ કહેતા એ તો અશુભ થયો છે, તમે શુભે નથી થયો, અથવા શુભ કરતા ત્યાં અશુભ નું અધિક પણ છે. ભલે તને શુભ વિકલ્પ થયો પણ અભિમાન થયું એ અશુભ નું ત્યાં અધિક પણ વર્તે છે, એટલે અશુભ થયો એમ કહેવામાં આવે છે. આત્માને પરમાત્મા થવાની વાત અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે તેવી એની બીજી રીતની કિંમત આવવી જોઈએ. જગતમાં સૌથી વધારે કિંમત પૈસાની છે આખા જગતને, પછી અમેરિકાનું રાજ્ય હોય કે રશિયાનું હોય, મહાસત્તા હોય કે સામાન્ય માણસ હોય, પણ પૈસો પરમેશ્વરથી પડ્યો છે. પરમેશ્વર એટલે સૌથી ઉત્કૃષ્ટ એમ, અહીંયા એ વાત નથી. એમ કહે છે કે આ વાતને પૈસાથી જોખાય એવી નથી, અબજોથી પણ એમ ગમે એટલા હોય. આત્મા મટીને પરમાત્મા થાય એની કિંમત શેનાથી કરી શકાય? કોઈ ચીજ થી એની કિંમત થઈ શકે એવું નથી. એ નીચે લીધું છે, એવી ચીજ નથી જગતમાં કે એની કિંમત થાય. દુનિયામાં જાદુનો ખેલ દેખાડે તો પણ માણસ આને આશ્ચર્ય થાય છે, વાતમાં તો કાંઈ માલ નથી. એમ થાય કે આમ કરી નાખ્યું, પેટી ખાલી હતી એની અંદરથી માણસ નીકળ્યો અને માણસ હતો ને ખાલી થઈ ગઈ પેટી, એમ કહી દીધી. એક છે ને નથી માં આટલો ફેર પડે છે, પણ એ તો બધું સમજવા જેવું હોય છે. કર્યો કોયડો કોડીનો નહીં, સમજાવે તો એમ લાગે બસ આમ જ હતું કે, પણ લોકોનું ધ્યાન ન જાય એવી યુક્તિ હોય છે. અહીંયા તો કહે છે કે એવી પર્યાય ફરે છે કે કે જગતનો સંસારી જીવ સંસારી મટીને પરમાત્મા ત્રણ લોકનો નાશ થાય છે એની કિંમત કેટલી, એ જાદુ કેવું એમ કે છે. એ ખરેખર અધ્યાત્મનું જાદુ છે કે જે અધ્યાત્મ કળા દ્વારા આત્માનું સંસારીપણું મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. અનંત આત્માઓ એ રીતે સિદ્ધપદમાં ગયા ને થયા, એક બે થયા નથી પણ અનંતા થયા ને અનંતા થશે. તારે કાંઈ એમાં નંબર લગાવવો હોય તો તૈયાર થઈ જાય એટલી વાત છે. એ જ જાત છે, આત્માની જાત કોઈ બીજી નથી. ફક્ત એને પોતાના હિતની રુચિ થવી જોઈએ. શું કહે છે, જો આત્માને પરમાત્મા થવાની વાત તો અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે એવી નથી. બહારમાં અબજો રૂપિયા એ પુણ્યના પૂર્વ પુણ્યના ઉદયમાં મળે છે, રાજપદ મળે છે પૂર્વ પુણ્યના ઉદયમાં મળે છે, પછી રાજા થાય વડો પ્રધાન થાય જે કાંઈ થાય એ થાય. અને દેવલોકમાં દેવપદ મળે છે એ આ મનુષ્ય લોકથી પણ વધારે પુણ્યવંત છે, સૌથી વધારે છે ઇન્દ્ર પુણ્યવંતમાં સૌથી વધારે છે ઇન્દ્રને, ઇન્દ્રનું પદ છે એ સૌથી વધારે પુણ્યવંત ગણવામાં ત્રણેય લોકમાં આવ્યું છે, ચક્રવર્તી કરતા પણ એના પુણ્ય વધારે છે. આ તો મનુષ્ય ઇન્દ્ર એક અવતારી હોય છે, મનુષ્ય થઈને મનુષ્ય થઈને સૌધર્મ ઇન્દ્ર છે એ મનુષ્ય થઈને મોક્ષ જશે. એની ઘણી રાણીઓ છે, દેવીઓ છે, એમાં જે મુખ્ય દેવી છે સચી ઇન્દ્રાણી કે છે, મિથ્યા દર્શન સહિત અહીંથી ગઈ છે પર્યાયમાં છે. મિથ્યા દર્શન ત્યાં નવું સમ્યક પ્રાપ્ત કરે છે, જે એની પટરાણી થાય છે ત્યાં નવું સમ્યક પ્રાપ્ત કરે છે. એ પણ મનુષ્ય પુરુષ પર્યાય પ્રાપ્ત થઈને મોક્ષે જાય છે. બે એક આવતારી છે, એ સૌથી વધારે પુણ્યવંત છે, સૌધર્મ ઇન્દ્ર છે. તો કહે છે કે છતાં પણ એ બધા બહારના પુણ્ય છે, અને આવા તત્વની વાત કાને પડવી અને તે પણ ધર્માત્માઓ દ્વારા કાને પડવી એ પુણ્ય બીજી જાતના છે. ક્વોલિટી ફેર છે, ક્વોન્ટિટીમાં ભલે ઓલું પુણ્ય શું ગણાય, રાજાનું શેઠિયાનું દેવનું, પણ એની પુણ્યની જો જાતને વિચારવામાં આવે તો જેને ધર્માત્માના શ્રીમુખેથી આત્મા પરમાત્મ તત્વની વાતનું શ્રવણ થાય એવો જે યોગ છે એ કોઈ અસાધારણ પુણ્યના થોક બાંધ્યા હોય ત્યારે એ પ્રસંગ હોય છે, નહીતર એ પ્રસંગ હતો. એ થોડો જાત ફેરે વિચારવા જેવો પ્રસંગ છે. એટલે એની વિશિષ્ટતા છે. આ પરમાત્માની વાત પૈસાની ચીજ જ નથી, પૈસાથી એને શું સરખાવી એમ કહે, એ તો પૈસાની ચીજ જ નથી, એનું મૂલ્યાંકન પૈસાથી થઈ શકે નહીં, એનો આંક મૂકી શકાય નહીં, આટલા પૈસા એમ એનો આંક મૂકી શકાય નહીં. બહારની કોઈ ચીજથી, પૈસાથી તો ઠીક પણ બહારની જગતની કોઈ ચીજથી એનું મૂલ્યાંકન થઈ શકે નહીં, એ મૂલ્યાંકન થઈ શકે એવી આ ચીજ જ નથી એમ કહે છે. એમ કહીને આ વિષય વધારે કિંમત આપવા જેવો છે એવું ગુરુદેવશ્રીએ ધ્યાન ખેંચ્યું છે. જગતના તમામ કિંમતી પ્રસંગો જેના ઉપર તને કિંમતને મહિમા જતી હોય એને ગૌણ કરીને આ વાતની મુખ્યતા કરવી એમ ધ્યાન દેવું.
આદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાલુ શ્રી કાન ગુરુદેવનો.